તારીખ 23/5/1993 શ્રી મોક્ષ માર્ગ પ્રકાશકના ત્રીજા અધિકાર ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 46.
શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક ત્રીજો અધિકાર પાનું 77. દર્શન વિના ચારિત્ર એનો એક જ ઉપાય છે. ત્રણેય કાળે ત્રણેય લોકના જીવો માટે આ એક જ ઉપાય છે, અને એ ઉપાયનું પરિણામ, એ ઉપાયનું ફળ સિદ્ધ પદ અથવા નિર્વાણ પદ છે. એ નિર્વાણ પદમાં અનંત સુખ છે. એ અનંત સુખ હોવાનું ત્યાં શું કારણ છે? આમ તો સુખ ગુણ છે, એ પરિપૂર્ણ સુખને પરિમે છે, એટલે અનંત સુખ છે. પણ સાથે સાથે સહકારી કારણો પણ શું શું છે, અથવા દુઃખ થવાના જે કારણો હતા એનો અભાવ કેવી રીતે થતા સુખ છે, એવું ન્યાયથી થોડું અહીંયા પ્રતિપાદન કરે છે. એ પ્રતિપાદન કરતા એમ કહ્યું કે આ જીવનો સર્વજ્ઞ સ્વભાવ હોવાથી બધું જાણવું એવું એનું સ્વરૂપ છે, અને સંસાર અવસ્થામાં અલ્પજ્ઞેયનું જાણવું થાય છે એ એના સ્વભાવનો પ્રતિબંધ છે. 85 માં એ વિષય એમ પણ લીધો છે કે સ્વભાવનો પ્રતિબંધ છે એ દુઃખનું કારણ છે. સ્વભાવ પ્રતિબંધ દુઃખનું કારણ છે. કયો સ્વભાવ? કે સર્વજ્ઞ સ્વભાવ છે, એને રૂકાવટ આવે છે તો પણ દુઃખની ઉત્પત્તિ થાય છે. એ દ્રષ્ટિકોણથી અહીંયા ન્યાય ચાલે છે કે અહીંયા તો જે સર્વજ્ઞ દેવ છે અથવા સિદ્ધ પરમાત્મા છે, એ ત્રણ કાળ ત્રણ લોક વર્તી સર્વ વિષયોને એક સાથે યુગપત એટલે એક સાથે જાણે છે, ગ્રહણ કરે છે એટલે જાણે છે. ત્યારે અહીંયા પ્રશ્ન ઉઠાવ્યો છે એની સામે કે આમ તો અમે આંખથી જાણીએ, કાનથી સાંભળીએ, પણ જ્યાં શરીર ન હોય, આંખ કાન ન હોય, ત્યાં જાણવું કેવી રીતે થતું હશે? પ્રશ્ન કરનારનો અભિપ્રાય એ છે કે દેહ જાણે છે, ખરેખર દેહ નથી જાણતો પણ આત્મા જાણે છે, શરીર નથી જાણતું પણ આત્મા જાણે છે. માને છે કે આંખથી હું જાણું છું, એટલે ક્ષોભક્ષમ ક્યાં છે? વર્ણને દેખવાનો ક્ષોભક્ષમ ક્યાં છે? સાંભળવાનો ક્ષોભક્ષમ કાનમાં છે, એટલે ત્યાંથી કાન વગર સંભળાય નહીં ને આંખ વગર દેખાય નહીં એવી એક સ્થૂળ માન્યતા ઉત્પન્ન થાય છે. આત્મા તો આખા શરીરમાં છે, કેમ બીજેથી જોતો નથી, બીજેથી સાંભળતો નથી? એટલે દેહ વગર કેવી રીતે જાણવું, સાંભળવું, દેખવું થાય? એમ ભગવાન સિદ્ધ ભગવાનને તો શરીર જ નથી, એ માન્યતાથી પ્રશ્ન છે. પણ ત્યાં પણ દેહ સહિત જાણવું થાય છે, ત્યાં પણ જ્ઞાનથી જ જાણવું થાય છે. ઇન્દ્રિય દ્વાર તો નિમિત્ત છે, તે જગ્યાના તે ક્ષેત્રના આત્માના તે ક્ષેત્રના કેટલાક પ્રદેશોમાં ચોક્કસ પ્રકારની વિશુદ્ધિ હોવાને લીધે તે પ્રકારનું જાણવું થાય છે. એ પણ આત્માનું જ કારણ છે, શરીરનું કારણ નથી. અને તેથી દેહમાં આત્માની ગેરહાજરી થતાં દેહ જાણતો નથી એ વાત પ્રસિદ્ધ છે, સર્વસિદ્ધ છે. શરીર વિના એ કેવી રીતે જાણે? સિદ્ધ પરમાત્મા શરીર વિના કેવી રીતે જાણે? આ પ્રશ્ન ઉઠાવ્યો છે, તેનો ઉત્તર આપે છે. જ્યાં સુધી જ્ઞાન ઇન્દ્રિય જનિત હતું ત્યાં સુધી તો દ્રવ ઇન્દ્રિય વિના ગ્રહણ થઈ શકતું ન હતું, એટલે જ્ઞાન એવું પાંગળું હતું. શું?
ત્યાં જ્ઞાન નો દોષ હતો. ઇન્દ્રિયોથી જાણવું થાય છે એમ ન કહ્યું, પણ જ્ઞાન ઇન્દ્રિય જનિત હતું. જેમ આંખ નબળી પડે તો ક્ષોભસમ એટલો ઘટ્યો છે. ચશ્માનો નંબર છે, ચશ્માથી દેખતા હોય તો બધાને ચશ્માથી દેખાવું જોઈએ, પણ એમ નથી. એ આંખનો માપ નીકળે છે. ચશ્માનો નંબર એ ખરેખર ચશ્માનો નંબર નથી, પણ દ્રષ્ટિનો નંબર છે, જોવાની દ્રષ્ટિનો નંબર છે. એમ જ્ઞાન ઇન્દ્રિય જનિત છે. ત્યારે દ્રવ્ય ઇન્દ્રિયોના નિમિત્ત વિના, દ્રવ્ય ઇન્દ્રિય વિના એટલે એના નિમિત્ત વિના ગ્રહણ થઈ શકતું નહોતું, જાણવું તો બનતું નહોતું. પણ હવે એવો સ્વભાવ પ્રગટ થયો કે ઇન્દ્રિયો વિના જ ગ્રહણ થઈ શકે છે. હવે એ જ્ઞાન છે એ વિકાસ પામ્યું. એ વિકાસ પામેલું જ્ઞાન છે એને કોઈ નિમિત્તની જરૂર પડતી નથી. પૂર્ણ વિકાસ પામેલું એ જ્ઞાન છે, એમાં કોઈ ઇન્દ્રિયોની જરૂર પડતી નથી. આ તો શું છે કે જીવને નિમિત્ત આધીન દ્રષ્ટિથી વિચારવાની પદ્ધતિ છે, એમાંથી આ પ્રશ્ન ઉઠ્યો છે. ઉપાદાનની દ્રષ્ટિથી વિચારે તો આ પ્રશ્ન ઉઠે એવું નથી. અને ગુરુદેવની કૃપાથી આપણને સહેલું થયેલું છે. આ વાત થોડી સહેલી પડે એવું છે, બીજાને સહેલું પડે એવું નથી, પણ આપણામાં મૂકશું અને તો આ વાત સહેલી પડે કે ભાઈ ઉપાદાનથી જુઓ તો જ્ઞાનની શક્તિ કામ કરે છે, શરીર ક્યાં કામ કરે છે. અહીં કોઈ એમ કહે કે જેમ મન વડે તો સ્પર્શાદિકને જાણીએ છીએ તેમય જાણવું થતું હશે, મનથી જાણવું થાય છે એવી રીતે આ કેવળ જ્ઞાનમાં પણ એવી રીતે જાણવું થતું હશે, છદમસ્ત જાણે છે એવી રીતે. પણ ત્વચા જીભ આદિ વડે ગ્રહણ થાય છે તેમ નહીં થતું. એટલે પ્રત્યક્ષ જ્ઞાન, જે વ્યવહાર પ્રત્યક્ષ જ્ઞાન થાય છે કે શરીરમાં ઠંડી લાગે તો ઠંડાપણું સ્પર્શ થાય ત્યારે જ ખબર પડે, સ્વાદનો જીભ ઉપર જ્યારે પદાર્થ આવે ત્યારે જ ખબર પડે, એમ નહીં થતું હોય. મનથી જાણ્યું કે આ ચીજ ગળી લાગે છે, આ ચીજ આવી લાગે છે, આ ચીજ એમ મનથી અનુમાન કરીએ છીએ એવું કેવળ જ્ઞાનમાં જણાતું હશે, કેમ કે શરીર નથી ને એને તો એમ દલીલી છે. એવું કંઈક અસ્પષ્ટ જાણવું થતું હશે શું. પરંતુ અહીં તો ત્વચા જીભ આદિ વડે સ્પર્શ રસાદિકને સ્પર્શવામાં, આસ્વાદવામાં, સૂંઘવામાં, દેખવામાં અને સાંભળવામાં, પાંચે ઇન્દ્રિય લઈ લીધી, જેવું સ્પષ્ટ જાણવું થાય છે તેથી પણ અનંત ગણું સ્પષ્ટ જાણવું તેમને હોય છે. શું? જેમ કે શબ્દ છે તો શબ્દ જેટલો મોટો હોય અને એના આંદોલનો, એને વાઇબ્રેશન આપણે કહેવામાં આવે છે, અવાજના વાઇબ્રેશન, એ જેટલા જગ્યાએ પ્રસરી શકે એટલામાં શબ્દ સંભળાય, પછી એથી દૂર ન સંભળાય. જ્યારે કેવળ જ્ઞાનીને એવું નથી, સિદ્ધ ભગવાન સિદ્ધાલયમાં બિરાજમાન હોવા છતાં આખી દુનિયાના બધા જ અવાજોનું જ્ઞાન એમને થાય છે, બધા જ સૂંઘવા યોગ્ય પદાર્થોની વાસનું જ્ઞાન થાય છે, સુવાસ દુર્વાસ જેવી હોય એવી, સુગંધ દુર્ગંધ જે, બધા અવાજો, બધાનું સૂંઘવું, બધા બધો સ્પર્શ, બધો સ્વાદ, બધાનું જ્ઞાન એક સાથે થાય છે, વારા ફરતી એની પાછું. અને તે જ્ઞાન પણ એની સામે જ્ઞાન થયા વિના, સન્મુખ થયા વિના, જ્ઞેયો ઉપર ઉપયોગને મૂક્યા વિના, જ્ઞેય પ્રત્યે ઉપયોગને લઈ ગયા વિના, નિરવશેષ અંતર્મુખ રહીને, કેમ કે એ બધા પદાર્થો આ નિર્મળ જ્ઞાનમાં એના સર્વ પર્યાયો સહિત પ્રતિબિંબિત થાય છે. અનંતકાળ પહેલાના અને અનંતકાળ પછીના કોઈ બાકી નહીં, અને બધા એક સાથે પાછા, ઠીક, અને છતાં ભિન્ન 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 ભિન્ન, એક સાથે છતાં ભિન્ન ભિન્ન જણાય. પાછા એમ નહીં કે બધું પોટલું વાળીને, બધાનું પોટલું વાળીને એક સાથે જાણી લીધું છે, એમ નથી. બધું એક એક અવિભાગ પ્રતિચ્છેદ સહિત એક પર્યાયની તીવ્રતા મંદતાના બધા વિભાગો સહિત પણ એવું સમજવું જરા અઘરું પડે છે માણસને કે કેવળ જ્ઞાની પરમાત્માને જીનેશ્વરને ઓળખી શકતા નથી. જૈનો છે એ જૈન મંદિરમાં જાય છે, સ્થાનકમાંથી નથી. એટલા મૂર્તિ પૂજક છે તો જૈન મંદિરમાં જાય છે. જૈન મંદિરમાં જાય છે અને જીનેશ્વરની પ્રતિમાનું વંદન પૂજન કરે છે, માટે એને કેવળ જ્ઞાન કેવું છે એ ખબર નથી. એ ખબર છે માટે એવું કરે છે એવું નથી. ખરેખર એ કેવળ જ્ઞાનના સ્વરૂપને ઓળખે તો એ ભગવાનના સ્વરૂપને ઓળખે, જીનેશ્વરના સ્વરૂપને ઓળખે, અને તો એમના પ્રત્યેનો વંદન નમસ્કાર સાચો, નહીતર સાચો નહીં પણ ખોટો. ઓગે 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 કયો કે ખોટો કયો એમ ચાલે છે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજવું, એ અતિન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ સમજ્યા પછી પણ કંઈક વિશેષ સમજાય ત્યારે કેવળ જ્ઞાનનું સ્વરૂપ સમજાય છે. અતિન્દ્રિય જ્ઞાનનું સ્વરૂપ આંશિકપણે અતિન્દ્રિય દશા પ્રગટ કરે, અથવા જે અતિન્દ્રિય સ્વભાવ અને અતિન્દ્રિય જે જ્ઞાન સામાન્ય દશા છે ત્યાં સુધી પહોંચ થાય ત્યારે એ વિષય સમજાય કે અતિન્દ્રિયપણું શું. એટલે ઇન્દ્રિય જ્ઞાનનો પરિચય છે, ઇન્દ્રિય જ્ઞાનનો અનુભવ છે, પણ અતિન્દ્રિય જ્ઞાનનો પરિચય ને અનુભવ નથી, એટલે એની ખબર નથી. અને અહીંયા તો એથી આગળની વાત છે થોડી, કે અતિન્દ્રિય જ્ઞાન અંતર્મુખી જ્ઞાન છે અને એ પરિપૂર્ણ અંતર્મુખ હોવા છતાં પણ અને એક અંશે પણ બહિર્મુખ નહીં હોવા છતાં પણ જગતના બધા પદાર્થોને એના ત્રણેય કાળની પર્યાયો સહિત જાણે, એના સર્વ ગુણોને જાણે, શું એવું જે જ્ઞાન છે એવું દિવ્ય જ્ઞાન છે, એ અનુમાનનો વિષય નથી પણ કંઈક એથી આગળ સાધક દશામાં આવીને સમજવાનો વિષય છે. એટલા માટે જ ભગવાન જીનેશ્વર દેવની સ્થાપના નો જે નિક્ષેપ છે એ જ્ઞાનીઓના નયનો વિષય લીધો છે, અજ્ઞાનીઓનો એમાં અધિકાર નથી સમજવાનો, એમ કહે છે. અજ્ઞાનીઓને તો એ વિષય સમજવાનો જ અધિકાર નથી, એ સમજી શકતા નથી, યોગ્યતા નથી એની, અધિકાર નથી એટલે યોગ્યતા નથી. જેનો જે વિષય ન હોય એ વિષયમાં એ માથાકૂટ કરત ખોટી જ કહેવાય ને, હે એવું છે. હા, ભાવવાસનમાં અતિન્દ્રિય જ્ઞાન નો ખ્યાલ આવે છે, ખ્યાલ આવે છે, ભાવ ભાસે છે, ભાવવાસનમાં ભાવ ભાસીને ખ્યાલ આવે છે, અને અનુભવ કાળે અનુભવ પ્રત્યક્ષથી એનું જ્ઞાન થાય છે, અનુભવ થાય છે, અતિન્દ્રિય જ્ઞાનનો પોતાને અનુભવ થાય છે, ત્યારે કેવળ જ્ઞાનનું સ્વરૂપ એને જણાય છે. ચોથા ગુણ સ્થાને કેવળ જ્ઞાનનું સ્વરૂપ એને બરાબર જણાય છે, એમ છે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ આનું અનુભવ જેવું તો ન જ આવે, સ્વરૂપનો સ્વભાવનો ભાવ ભાસ્યો છે. ત્યાં તો ભાવભાસનમાં મુખ્ય પૂર્ણ શું છે કે સ્વભાવનો ભાવ ભાસ્યો છે. સ્વભાવને પૂર્ણ પર્યાય સુધીનો ઉપયોગ ન લંબાવે કોઈ બનવા જોગ છે. કેવળ જ્ઞાનનું સ્વરૂપ જરા જાણવું એ ઘણી વિશિષ્ટ વાત છે. એટલે 504માં પત્રમાં એ આવે છે કે કોઈ પ્રત્યક્ષ કારણને અવલંબીને કે કોઈ પરોક્ષ કારણને અવલંબીને સર્વજ્ઞને સમ્યક દ્રષ્ટિપણે જાણે તો એનું બહુ મોટું ફળ છે. ત્યાં સમ્યક સર્વજ્ઞને સર્વજ્ઞ તરીકે જાણે એ તો વાત જ નથી લીધી, સમ્યક દ્રષ્ટિપણે જાણે તો એનું ફળ બહુ મોટું છે, એમ લીધું છે. ત્યાં સર્વજ્ઞપણું ન લીધું, શું કેમ કે પૂર્ણ પર્યાય છે. એનું સ્વરૂપ જરા વિશિષ્ટપણે સાધક દશામાં આવ્યા પછી સમજાય છે. આ તો લબ્ધિ પ્રગટી જાય છે ને, ચોથે ગુણ સ્થાને તો લબ્ધિ પ્રગટી જાય છે. મહાભાષણમાં જે કઈ લબ્ધિ નથી પ્રગટી, એટલે આ જરા વિષય અઘરો પડશે થોડો. સમ્યક તો સમજે તો એને સ્વભાવ સમજાય, સ્વભાવ સમજાય તો પછી અનુભવ સુધી પહોંચે, અનુભવ થાય તો પછી બધું જાણે. મોટું કારણ છે જ્ઞાનીને ઓળખવાનું, એ બહુ મોટી વાત છે. એટલે એવી આઠમાં એ વાત નાખી છે, શોધવાની વાત નાખી છે. અહીં તો દૂર રહેવા છતાં પણ જાણવું અનંત ગુણું વિશિષ્ટ થાય છે. શું પાંચે ઇન્દ્રિયોના વિષયનું જાણપણું જાણવું અનંત ગુણ સ્પષ્ટ થાય છે. અનંત ગુણ સ્પષ્ટ થાય છે એટલે એના સર્વ અવિભાગ પ્રતિછેદ સહિત જાણવું થાય છે. શું વિશેષતા એ છે કે ત્યાં ઇન્દ્રિયો અને વિષયોનો સંયોગ થતા જાણવું થતું હતું. બેમાં તફાવત શું છે, વિશેષતા એટલે તફાવત શું છે. પરંતુ હવે અહીં દૂર રહેવા છતાં પણ તેવું જ જાણવું થાય છે. ગ્રહનું ગ્રહણ શબ્દમાંથી જાણવા ઉપર આવી ગયા, એવું જ જાણવું થાય છે. અને એ કારણ એ બધો શક્તિનો મહિમા છે, એ બધો શક્તિનો મહિમા છે. એ ઘણા જે તે વિષયના નિષ્ણાંત હોય છે એ નથી કહી શકતા કે ભાઈ જમીનમાં 2,000-5,000 મીટર નીચે ગયા વિના આ જમીનમાં નીચે શું પડ્યું છે અને કેટલું પડ્યું છે એ નથી કહેતા. ઘોઘાની બાજુમાં લિગ્નાઇટ નીકળ્યો તો કે 15 કરોડ ટન લિગ્નાઇટ ત્યાં પડ્યો છે. શું કીધું, 15 કરોડ. એ કેમ એને 15 કીધા ને 25 નો કીધા ને 500 નો કીધા? જ્ઞાન ત્યાં જાય છે, અહીંયા રહીને ત્યાંનું જાણે છે કે નહીં? 50 માઇલ દૂર પર્વત દેખાય તો એના નિષ્ણાતો હોય એ કહી શકે કે આ પર્વત આટલો ઊંચો હોવો જોઈએ, આટલા ફીટ સમુદ્રથી આની ઊંચાઈ ગણવી જોઈએ. માઇપા વગર ક્યાંથી ફૂટપટ્ટી મૂકે છે? જ્ઞાન ફૂટપટ્ટી છે એને, જ્ઞાનમાં માપ આવે છે કે નહીં? એ બધો શક્તિનો મહિમા છે, જ્ઞાન શક્તિનો એ મહત્તા છે એની. એ જ્ઞાનની મહત્તા કેટલી છે એ સમજાવે છે. પ્રકરણ લીધું છે દુઃખ નિવૃત્તિનો. સંસાર કેવળ દુઃખમય છે, એની નિવૃત્તિ થાય અને સુખની ઉત્પત્તિ થાય, દુઃખનો નાશ થાય અને સુખની ઉત્પત્તિ થાય, એવી જે મુખ્ય વાત છે એનું પ્રકરણ ચાલે છે. અને એમાં વિષય ન્યાયથી જ્ઞાનનો લીધો છે કે જ્યાં જ્ઞાન પૂર્ણ હોય ત્યાં જ પૂરું સુખ હોય, જ્ઞાન અધૂરું હોય ત્યાં કોઈ દિવસ પૂરું સુખ હોય નહીં. કેમ કે શું થશે ને શું થયું એની કઈ ખબર પડતી નથી, એટલે મૂંઝવણ થાય. એ બધો શક્તિનો મહિમા છે. વળી પહેલા મન વડે કઈક અતીત અનાગતને અથવા અવ્યક્તને જાણવા ઈચ્છતો હતો. પહેલા મનથી ભૂતકાળમાં શું, ભવિષ્યમાં શું, હજી નથી થયું એનું શું, અવ્યક્ત છે વ્યક્ત કેવી રીતે થશે એ ઈચ્છતો હતો. પણ હવે બધું અનાદિથી અનંતકાળ પર્યંત સંપૂર્ણ કાળના સર્વ પદાર્થોના દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવને યુગપત જાણે છે. કેવળ જ્ઞાન, કોઈ જાણ્યા વિનાના રહ્યા નથી, કોઈ વાત જાણ્યા વિનાની રહેવાતી રહેતી નથી. કે જેથી જેને જાણવાની ઈચ્છા થાય, અને ઈચ્છા થાય તો આકુળતા થાય, આકુળતા થાય તો દુઃખ થાય, એ કાંઈ હવે મોક્ષ અવસ્થામાં નિર્વાણ પદમાં એ કાંઈ રહેતું નથી સિદ્ધ પરમાત્માને. એ પ્રમાણે દુઃખ ને દુઃખના કારણોનો તેમને અભાવ જાણવો. સિદ્ધ પરમાત્માને દુઃખે નથી અને દુઃખના કોઈ કારણો પણ નથી. વળી પહેલા મોહના ઉદયથી મિથ્યાત્વ અથવા કષાય ભાવ થતો હતો, પણ તેનો સર્વથા અભાવ થવાથી દુઃખનો પણ અભાવ થયો. એ મોહનો સર્વથા અભાવ થઈ ગયો નિર્વાણ પદમાં. નથી મિથ્યાત્વની ઉત્પત્તિ, નથી કોઈ કષાયની ઉત્પત્તિ, તથા તેના કારણોનો પણ અભાવ થવાથી દુઃખના કારણોનો પણ અભાવ થયો. હવે એના કારણો એટલે શું? એ કારણોનો અભાવ અહીંયા બતાવવામાં આવે છે કે કેવી રીતે કયા કયા કારણોનો અભાવ થયો અને જ્ઞાન સંપૂર્ણ વિકાસ પામ્યું. જ્ઞાન શક્તિ અંદરમાં હતી આત્મામાં, એનો પૂરેપૂરો વિકાસ થયો અને સુખનો પણ પૂરેપૂરો વિકાસ થઈ ગયો. શું કહે છે કે સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે. શું શબ્દ લીધા ફોડરમલજીએ? સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે. સમજાય છે? ન લીધું, યાદ રહે છે? નથી લીધું. પ્રતિભાસે છે એમ કીધું, ભાવભાષણ લીધું છે. અને જેવા છે એવા યથાર્થ, એમ શું યથાર્થતા લીધી છે. સર્વ તત્વો યથાર્થ પ્રતિભાસે છે. કેવળ જ્ઞાનમાં બધું યથાર્થ પ્રતિભાસે છે, અને શરૂઆતમાં શરૂઆત પણ એને કેવળ જ્ઞાનની લાઈન પ્રમાણે લેવી. શું? કેમ કે અહીંયા તત્વ અભ્યાસ છે ને, મુક્ષુ જીવને તત્વજ્ઞાનનો અભ્યાસ છે શાસ્ત્રથી, શાસ્ત્રના માધ્યમથી. તો એને પણ સર્વ તત્વોનું યથાર્થ ભાવ વાસન થવું જોઈએ. હા, એવું અહીંયા ભાસવું જોઈએ. હા, ત્યાં પ્રત્યક્ષ છે ને અહીંયા પરોક્ષ. કેટલો ફેર છે? સર્વ તત્વો અહીં યથાર્થ પ્રતિભાસે છે તો તેમને અતત્વ શ્રદ્ધાંતરૂપ મિથ્યાત્વ કેમ થાય? ટોડરમલજીએ મિથ્યાત્વની પરિભાષા અતત્વ શ્રદ્ધાંતરૂપ લીધી છે. તત્વનું યથાર્થ પ્રતિભાસ, યથાર્થ શ્રદ્ધાંત તે સમ્યક શ્રદ્ધાંત, અને અયથાર્થ તે મિથ્યા શ્રદ્ધાંત. બસ સીધી વાત છે. શું? મિથ્યા દર્શન સર્વ દુઃખ નું મૂળ, સમ્યક દર્શન સર્વ સુખ નું મૂળ. કોઈ અનિષ્ટ રૂપ રહ્યો નથી, કોઈ અનિષ્ટ રૂપ રહ્યો નથી. શું? તેમને અતત્વ શ્રદ્ધાંત રૂપ મિથ્યાત્વ કેમ થાય? શું કે કોઈ અનિષ્ટ રૂપ રહ્યો નથી, કોઈ પણ જાતની અનિષ્ટતા રહી નથી. નિંદક પોતે જ અનિષ્ટ પામે છે તો પોતે ક્રોધ કોનાથી કરે? શું એમને કઈ ક્રોધ કરવાનો? કોઈ એમને અનિષ્ટ લાગતું નથી. જગતના કોઈ પદાર્થ એમને અનિષ્ટ લાગતા નથી. નિંદક પોતે જ અનિષ્ટ પામે, કોઈ ફલાણું ઠીક નથી એની, કોઈ પદાર્થની નિંદા કરવી અનિષ્ટ ગણવું, એ પોતે જ નિંદક પોતે જ અનિષ્ટ પામે, એ પોતે જ અનિષ્ટ થયો. જ્યારે કોઈ પદાર્થ અનિષ્ટ ભાષ્યો ત્યારે એના પરિણામ જ અનિષ્ટ થયા એમ કહે છે. શું? જયારે પોતે જ અનિષ્ટ નથી થતો, પોતાના પરિણામમાં તો ક્રોધ કોનાથી? કોઈ પદાર્થ અનિષ્ટ ભાસતો નથી તો દ્વેષ કરવાનું કોઈ કારણ રહેતું નથી. સિદ્ધોથી ઊંચો કોઈ છે નહી. શું? સિદ્ધ પદ થી ઊંચું કોઈ જગતમાં પદ નથી. અરિયંત પદ પણ એનાથી ઊંચું નથી. અરિયંત પદ થી સિદ્ધ પદ ઊંચું છે. એ તો પ્રત્યક્ષ ઉપકારીને હિસાબે એને પહેલે વંદન, પહેલા વંદન કરવામાં આવ્યા છે પંચ પરમેષ્ઠીમાં. સૌથી ઊંચા સિદ્ધ ભગવાન છે, પણ એમાં સંકેત કરવો છે. નમસ્કાર મંત્રમાં ઉપદેશ કરવો છે. શું ઉપદેશ કરવો છે? કે પ્રત્યક્ષ સત્પુરુષ ને શોધ. ઊંચા નીચા નો વિચાર ન કરીશ તો ઊંચા સજીવન મૂર્તિ ત્રણ છે. ઊંચા નીચા નો વિચાર કરીશ નહીં. તને પ્રત્યક્ષ યોગ હોય તો પ્રત્યક્ષ સદગુરુ સમ નહીં, પરોક્ષ જેનો ઉપકાર એમ સમજીએ. એ સંકેત કર્યો છે નમસ્કાર મંત્ર માં, પ્રત્યક્ષતા નો સંકેત કર્યો છે એમ વાત છે. સિદ્ધો થી ઊંચો કોઈ છે નહી. ઇન્દ્રાદિક દેવો પણ જેને નમે છે, જગત ના બધા જીવો એને પુણ્યવંતો નમે છે, એટલે બધા આવી ગયા. નહીતર વળી એમ કે અન્ય મતીઓ ક્યાં સિદ્ધો ને નમે છે? પણ અન્ય મતીઓ જેને નમે છે એ નમે છે. અન્ય મતીઓ દેવલોક ના દેવ ને નમે છે, પુણ્યશાળીઓ ને નમે છે, અને એ બધા તો એને નમે છે અને ઇષ્ટફળ પામે છે. તો પછી તેઓ કોનાથી માન કરે? શું કેવું છે? સિદ્ધ ભગવાન ને ક્રોધ કરવાનું કોઈ કારણ નથી, માન અપમાન નું પણ કોઈ કારણ નથી કે કશાય ઉપજે એમ. કોઈ અન્ય ઈષ્ટ રહ્યું નથી, જેમ કોઈ અન્ય અનિષ્ટ રહ્યું નથી એમ કોઈ અન્ય ઈષ્ટ પણ રહ્યું નથી. તો કોના માટે તેઓ છળ માયા કરે? કેમ કે છળ માયા તો ત્યારે કરવી પડે કે કોઈ ચીજ સીધી રીતે ન મળતી હોય તો આડકતરી રીતે મેળવવા માટે તો છળ માયા કરવી પડે. પણ કોઈ ચીજ જ ઈષ્ટ નથી, કોઈ ચીજ મેળવવાની બાકી નથી, કોની શા માટે માયા કરે? સર્વ ભવિતવ્ય પ્રત્યક્ષ ભાસી ગયું છે. શું જે કઈ થવાનું છે એ બધું પ્રત્યક્ષ એક જ સમયમાં, કેવળ જ્ઞાનના પહેલા સમયમાં બધું દેખાઈ ગયું છે. કોઈ કાર્ય રહ્યું નથી કે કોઈથી પ્રયોજન પણ કઈ રહ્યું નથી. તો સાર્થે તેઓ લોભ કરે, કોઈ ચીજ મેળવવાની એમને પ્રશ્ન ઉત્પન્ન થતો નથી, બધું જણાય છે, એમને કઈ જોઈતું નથી, જોવાનો પ્રશ્ન નથી, પોતે સ્વરૂપે પરિપૂર્ણ છે અને અહીં તો પર્યાય પણ પરિપૂર્ણ થયા એટલે પર્યાયની પણ વાંછા કરવાની રહેતી નથી. શું પછી બીજા પદાર્થનો તો સવાલ ઊભો નથી થતો. હા એમ જ છે, એવું જ પોતાનું સ્વરૂપ છે. હા જેવું સિદ્ધ પદ છે એવું જ બધા આત્માનું, મારા તમારા સર્વના આત્માનું મૂળ સ્વરૂપ આવું જ છે. શક્તિ એ છે, પ્રગટ દશામાં એવું નથી પણ શક્તિ એવું છે. પાવર અંદર એટલો છે એમ કે છે, શક્તિ એટલી જ છે, એને સંભાળવી જોઈએ. કોઈ આ આત્માને બાધા પહોંચાડી શકે એવું જગતમાં કોઈ છે નહીં. પછી વિકલ્પ શો? પછી કોનો વિકલ્પ કરવાનો? ભય શો? ચિંતા શી? ખેદ શું? કઈ રહેતું નથી. કોના માટે તેઓ લોભ કરે? કોઈ આશ્ચર્યકારક વસ્તુ પોતાથી છાની નથી તો કયા કારણથી તેમને હાસ્ય થાય? હાસ્ય તો ત્યારે થાય કે પહેલા ન જાણ્યું હોય ને પછી ઓચિંતું જાણવા મળે. તો કોઈ અન્ય ઈષ્ટ પ્રીતિ કરવા યોગ્ય નથી, કોનાથી રતિ થાય? કે કોઈ એમને પ્રીતિ કરવા યોગ્ય પરમાણુ કે જીવ કોઈ નથી. કોઈ દુઃખદાયક સંયોગ તેમને રહ્યો નથી, કોનાથી અરતિ? અરતિ એટલે અણગમો કરે. કોઈ ઈષ્ટ અનિષ્ટ સંયોગ વિયોગ તેમને થતો નથી તો તેઓ સાર્થે શોક કરે, એમને શોક કરવાનું પણ કોઈ કારણ નથી. કોઈ અનિષ્ટ કરવા વાળું કારણ રહ્યું નથી તો કોનાથી તેમને ભય થાય? એમનું કોઈ બગાડી શકે એવું, એમનું બગાડી શકે એવું નથી તો આ આત્માનું પણ બગાડી શકે એવું નથી. આમ છે. જગતમાં તો મિત્રો ને દુશ્મન હોય છે, તો કે એ માન્યતા છે, કેવળ એ માન્યતા છે. કોઈ મિત્ર નથી ને કોઈ શત્રુ નથી, કોઈ ભલું પણ કરી શકતો નથી ને કોઈ એવા પરિણામ કરે એના આત્મામાં ની મર્યાદામાં ત્યાં ને ત્યાં રહી જાય છે, ત્યાંથી આગળ કોઈની પહોંચ નથી. સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવ સહિત પ્રત્યક્ષ ભાસે છે. સર્વ વસ્તુઓ પોતપોતાના સ્વભાવ સહિત પ્રત્યક્ષ ભાસે છે કેવળ જ્ઞાનમાં, અને તેમાં પોતાને કોઈ એ જાતનો પણ એમને વેદની નો પણ કોઈ ઉદય કે પરિણામ નથી, ભાવ વેદની પણ નથી, દ્રવ્યવેદની પણ નથી ને, દ્રવ્યવેદ પણ નથી અને ભાવવેદ પણ નથી. તો તેમને સ્ત્રી પુરુષ નપુસક વેદ રૂપ ભાવ ક્યાંથી થાય, કેમ કે શરીર જ નથી. એ પ્રમાણે મોહ ઉપજવાના કારણોનો તેમને અભાવ જાણવો, એ રીતે કોઈ કારણો એમને મોહ ઉપજવાના, કષાય ઉપજવાના કોઈ કારણો એમને રહ્યા નથી. માટે એ બધા કારણોનો અભાવ છે, એ બધા કારણો દુઃખદાયક છે. દુઃખના બધા કારણોનો અભાવ હોવાથી કિંચિત માત્ર દુઃખ નથી. વળી અંતરાયના ઉદયથી શક્તિહીનપણાને કારણે પૂર્ણ થતી નહોતી, ઓછી શક્તિના કારણે દુઃખ થાય એ પણ નથી એમ કે છે. શક્તિ દબાયેલી હોય તો દુઃખ થાય, પણ આમને સર્વશક્તિ વ્યક્ત થઈ ગઈ છે, વિકસિત થઈ ગઈ છે, પ્રગટ થઈ ગઈ છે, એટલે એ પણ નથી. હવે તેનો અભાવ થયો, અંતરાયનો પણ અભાવ થયો, એટલે દુઃખનો પણ અભાવ થયો. બધા કર્મ લઈ લે છે, શું મોહની લઈ લીધું અને વેદની લઈ લીધું, હું અંતરાય પણ લઈ લીધું અને અનંત શક્તિ પ્રગટ થઈ, તેથી દુઃખના કારણોનો પણ અભાવ થઈ ગયો છે. પ્રશ્ન કરે છે કે તમે અંતરાયની ના પાડી છેલ્લે છેડે, કે ભગવાનને કોઈ અંતરાય પડતો નથી, તો અંતરાયમાં તો શું થાય? અંતરાય કર્મનો અભાવ થાય ત્યારે દાન લાભ ભોગ ઉપભોગની પ્રવૃત્તિ થાય, ભગવાનને તો કઈ નથી એમ કે છે. શું દાન લાભ ભોગ અને ઉપભોગ તો તેઓ કરતા નથી, તો તેમને શક્તિ પ્રગટ થઈ કેમ કહેવાય? ઠીક, અંતરાય કર્મનો નાશ થાય ત્યારે તો દાન લાભ ભોગ ઉપભોગ આદિ પ્રવૃત્તિ દેખાવી જોઈએ. આમ તો સિદ્ધ પરમાત્માની તો કોઈ પ્રવૃત્તિ દેખાતી નથી, અરિયંત પરમાત્માની નથી દેખાતી, એ એમને સ્થિર મૂર્તિની જેમ બેસી રહી છે. જાણે મૂર્તિ જ જોઈ લ્યો. શું ઉત્તર? એ બધા કાર્યો તો રોગના ઉપચાર હતા. શું? બાહ્ય પ્રવૃત્તિ તો રોગની દવા હતી, ભાવ રોગની બધી દવા અમે ભાવથી કરવી પડે, પણ ભાવમાં રોગ મટી ગયો પછી એની બાહ્ય પ્રવૃત્તિની કોઈ દવા કરવાની રહેતી નથી. ભૂખ લાગી તો એ પરિણામમાં આકુળતા થઈ, એ આકુળતા મટાડવા જમે માણસ, જમે ત્યારે શું થાય કે એને ભૂખની આકુલતા હોય એ શાંત થાય, પણ જ્યાં શરીર નથી, જ્યાં ભૂખ લાગતી નથી, ત્યાં આહાર લેવાની આકુલતા પણ થતી નથી. એ દ્રષ્ટાંતે એ બધા કાર્યો તો રોગના ઉપચાર હતા, પણ જયારે રોગ જ નહીં અહીં નથી તો ઉપચાર શા માટે કરે? માટે એ કાર્યોનો અહીં સદભાવ નથી. આત્માના રોગની વાત છે, શરીરના રોગની નહીં પણ આત્માના રોગની વાત છે. પણ એ શરીર આત્માને કોઈ રોગ જ નથી રહ્યો, રાગ દ્વેષ મોહ કષાય રતિ અરતિ બધા રોગ હતા, એ રોગ મટી ગયા, અને તેને રોકવા વાળા કર્મોનો પણ અભાવ થયો છે, એ કાર્યોનો એ સદભાવ નથી, અને એ કાર્યોને રોકે અંતરાય કર્મથી એવા કર્મ પણ નથી એમ લેવું છે, તેથી તેની શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. પ્રવૃત્તિ હોય તો જ શક્તિ દેખાય, નહીતર પ્રવૃત્તિ ન હોય તો શક્તિ ન દેખાય એમ કઈ છે નહીં. શક્તિ તો શક્તિ રૂપે એનું જ્ઞાન થવું જોઈએ. જેમ વાછડાને ખીલે બાંધો છે અને વાછડો કૂદકા મારે છે તો એની શક્તિ દેખાય છે કે ભાઈ બહુ બળુકો છે, આખો દી ઠેકડા મારે છે, થાકતો નથી. નાના છોકરા નથી, આખો દી ઠેકડા મારતા હોતા, થાકતો નથી એમ કે. પણ એને બાંધો છે જે ખીલે, ખીલો હલતો નથી, શક્તિ ખીલા નહીં કે શક્તિ ઠેકડા મારે એની. ઓલાની શક્તિ દેખાતી નથી, ખીલાની શક્તિ દેખાતી નથી, ઠેકડા મારે એની શક્તિ દેખાય છે. એમ શક્તિનું જ્ઞાન એ રીતે થઈ શકે નહીં. શક્તિ એની પ્રવૃત્તિ નથી, પણ પ્રવૃત્તિ નથી માટે શક્તિ પ્રગટ નથી થઈ એમ કહી શકાય નહીં. જેમ કોઈ ગમન કરવા ઈચ્છતો હતો, દ્રષ્ટાંત આપ્યું છે, કોઈ ચાલવા ઈચ્છે છે, તેને કોઈએ રોક્યો હતો, ચાલતો તો એને કોઈ પકડી રાખ્યો કે નહીં ચાલવા દઉં, ત્યારે તો એ દુઃખી હતો કે મારે ચાલવું છે અને આ મને પકડી રાખે છે, જવું છે ને જવા દેતા નથી. અને જ્યારે રોકાણ દૂર થયું ત્યારે જે કાર્ય અર્થે તે ગમન કરવા ઈચ્છતો હતો તે કાર્ય ન રહ્યું, એટલે ગમન પણ ન રહ્યું. તેથી ગમન ન કરવા છતાં પણ તેની ગમન કરવાની શક્તિ પ્રગટ થઈ એમ કહીએ છીએ. એને રોકનારો મટી ગયો, પણ અત્યારે એને કઈ કામ નથી, માટે એની હાલવાની શક્તિ વહી ગઈ છે એમ કહેવાય? એમ ન કહેવાય, ચાલી શકે છે બરાબર. તેમ અહીં પણ સમજવું, જ્ઞાનાદિકની શક્તિ રૂપ અનંત વીર્ય તેમને પ્રગટ હોય છે. શું જ્ઞાનાદિકની અનંત શક્તિઓ પ્રગટાવવાનું અનંત વીર્ય એમને પ્રગટ હોય છે. એ વીર્યનું કાર્ય છે એ સર્વગુણોની અવસ્થાને પૂર્ણ શુદ્ધપણે પ્રગટ કરવામાં બળ આપવું, એવું કાર્ય આત્માના વીર્યગુણમાં રહેલું છે. એ જ્ઞાનાદિક બધી જ્ઞાનાદિકમાં બધા ગુણ લઈ લેવા, જ્ઞાનાદિક એટલે અનંત શક્તિરૂપ એમને પ્રગટ થાય છે એવું અનંત વીર્ય પણ ત્યાં સિદ્ધ અવસ્થામાં પ્રગટ થયું છે. વળી અઘાતી કર્મોમાં પાપ પુણ્ય પ્રકૃતિઓનો ઉદય થતા મોહથી દુઃખ માનતો હતો. આજે પાપ અને પુણ્યના ઉદયો સંયોગમાં આવે છે, એ સંયોગને કારણે દુઃખ નથી પણ મોહથી દુઃખ થતું હતું એમ કે છે. આ સંયોગો મારા છે એમ પોતાપણે એમાં પોતાપણું થતા એને દુઃખ થતું હતું. બીજાના સંયોગોમાં કોઈને દુઃખ થાય છે? પાડોશીને ત્યાં કઈ પણ બને તો એનો કઈ હરકશોક કરે છે? આપણે કઈ લેવા દેવા નથી. જ્યાં પોતાપણું થાય છે એ મોહને લઈને થાય છે. ખરેખર જીવને ક્યાંય પોતાપણું કરવાનો પ્રશ્ન ઉપસ્થિત છે નહીં. દરેક પદાર્થો ભિન્ન ભિન્ન છે, દરેક જીવો ભિન્ન ભિન્ન છે, દરેક પરમાણુઓ ભિન્ન ભિન્ન છે, પણ મોહથી દુઃખ માનતો હતો તથા પુણ્ય પ્રકૃતિઓના ઉદયથી સુખ માનતો હતો. આ મને સુખ મળ્યું, આ મારે પાપનો ઉદય આવ્યો, આ મને પુણ્યનો ઉદય આવ્યો, એવી રીતે વિચાર કરે છે કે પોતાપણું કરીને સુખી દુઃખી થાય છે. પરંતુ વાસ્તવિકપણે આકુલતા વડે એ સર્વ દુઃખ જ હતું. હવે દુઃખ શું છે? આકુલતા ઉત્પન્ન થઈ તે દુઃખ છે, દુઃખ એ સિવાય બીજું કાંઈ દુઃખ નથી. જીવ આકુલતા કરે છે તે દુઃખ છે. હવે અહીં મોહના નાશથી સર્વ આકુલતાઓ દૂર થવાથી સર્વ દુઃખનો નાશ થયો. અહીંયા તો મોહનો જ સદંતર અભાવ થયો છે, એટલે ક્યાંય પોતાપણું થતું નથી, ક્યાંય આકુલતા થવાનું કોઈ કારણ ઉત્પન્ન થતું નથી. એકદમ પરિપૂર્ણ નિરાકુળપણે સિદ્ધ અવસ્થામાં સિદ્ધ પરમાત્મા બિરાજે છે. જે કારણોથી તે દુઃખ માનતો હતો તે કારણો તો સર્વ નષ્ટ થયા. નષ્ટ થયા એટલે અભાવ થયા છે. શું નષ્ટ થયા એટલે? અભાવ થઈ ગયો છે, કારણોની ઉપસ્થિતિ જ થઈ નથી. તથા જે કારણો વડે કિંચિત દુઃખ દૂર થતા સુખ માનતો હતો તે અહીં મૂળમાં જ દુઃખ ન રહ્યું. પેલા શું હતું કે થોડુંક કઈક ઘટે, કઈક ઈચ્છા પ્રમાણે થોડુંક થાય એટલે થોડો સુખી થાય, ચાલો એમ સુખમાં સુખ ગણતો હતો. એ પણ પરિસ્થિતિ રહી નથી. આઠે કર્મનો નાશ થયો છે ત્યાં તો. તેથી દુઃખના ઉપચારોનું કાંઈ પ્રયોજન રહ્યું નહીં. માટે દુઃખ માટે કઈ ઉપચાર કરવો પડે એ કોઈ કારણ ત્યાં રહ્યું નથી. કે જીવડે કાર્યની સિદ્ધિ કરવા ચાહે અથવા એમને એમનું નામ જ સિદ્ધ ભગવાન છે, સિદ્ધ ભગવાન એમનું નામ પાડ્યું છે ને, તો એમને સર્વ સિદ્ધ થઈ ગયું છે, કઈ સિદ્ધ કરવાનું બાકી નથી રહ્યું. બધા ગુણો પરિપૂર્ણ વિકાસ પામીને સિદ્ધ નામ પ્રાપ્ત થઈ ગયા છે. સિદ્ધનો અર્થ શું થયો? સિદ્ધ થવું એટલે પ્રાપ્ત થઈ જવું. સર્વ ગુણો પૂરેપૂરા પરિપૂર્ણ શુદ્ધ પ્રાપ્ત થયા છે. હવે કઈ મેળવવાનું બાકી રહેતો નથી કે આકુલતા કરે. તેની સિદ્ધિ સ્વયં જ થઈ જ રહી છે. એમની સિદ્ધિ તો સ્વયં જ થઈ જ રહી છે. તેને વિશેષ બતાવવામાં આવે છે શું શું સિદ્ધિ થઈ છે એ પણ અહીંયા એનું વર્ણન સંક્ષેપમાં કરશે. આ તો સંક્ષેપમાં વર્ણન કરશે, મોટી મોટી વાત. બાકી તો એટલી બધી સિદ્ધિ થઈ છે કે એને વાણીની શક્તિ પહોંચી શકે એવું નથી. ભાષા ત્યાં ઓછી પડે, ભાષાની મર્યાદા બહારની પરિસ્થિતિ છે. જેમ કે વેદનીય કર્મમાં અસાતાના ઉદયથી શરીરમાં રોગ ક્ષુધાદિ દુઃખના કારણો થતા હતા જ્યાં સુધી શરીર હતું અને વેદનીય કર્મનો ઉદય હતો અસાતા અસાતાનો, ત્યાં સુધી અસાતાના કારણે રોગ અને ક્ષુધાદિ થતા હતા. આ ભૂખ લાગવી રોગ છે, ક્ષુધા રોગ છે. આપણે પૂજામાં આવે છે કે નહીં, શું ભાવના ભાવવામાં આવે છે કે મને એવા પદની પ્રાપ્તિ થાવ કે જ્યાં મને ક્ષુધાનો રોગ રહે નહીં. ભગવાનને નથી રહ્યો ક્ષુધાનો રોગ. ક્ષુધાવાળા ભગવાન માને છે એ બીજા પાછા, અહીંયા તો ક્ષુધાવાળા ભગવાન નથી. શું ક્ષુધાનો રોગ આપીને નાશ થયો એવો ગુણ આપે પ્રગટ કર્યો, મને પણ ક્ષુધાનો રોગ નાશ થાય એના માટે પૂજા કરું છું. દુકાને ધંધો વેપાર સરખો ચાલે એના માટે પૂજા કરતો નથી. જે ભગવાન જે પદને પામ્યા છે એ પદને પામવા માટે પૂજા છે. વંદે તદગુણ લબ્ધયે. ઠીક એ ભૂલ કરે છે જીવો, એવી ભૂલ કરે છે. પણ એ જમવાનું સારું મળે એ પૂજાનો ભાવ છે કે પાપ ભાવ છે? હે, પુણ્ય ભાવે રહેતો નથી. શું મને સારું સારું જમવાનું મળે એટલા માટે હું આપને નૈવેદ્ય ધરું છું એ પુણ્ય ભાવ પણ રહેતો નથી. તો પછી જૈન ને અજૈન માં ફેર શું? બીજા નૈવેદ્ય તો ધરાવે છે. સ્વામિનારાયણ સંપ્રદાયમાં તો એવું છે, ઘરમાં રસોઈ બને એટલે એમને સ્વામિનારાયણ ભગવાન નો સહજાનંદ સ્વામી નો ફોટો રાખે. આખી થાળી પેલા પીરસી, પેલા એ ફોટા પાસે લઈ જઈને થોડી વાર મૂકી રાખે એટલે એમને જમાડ્યા કહેવાય. પછી પોતે જમે. શું કરવા? કે આવું ભર્યું ભાણું હંમેશા મને મળ્યા કરે, સરખી રીતે પીરસાયેલો, એક ચીજ ઓછી રહીએ નહી. આ જાતની એમાં વૃત્તિ હોય છે, જીવની વૃત્તિ. તો જેમાં સુખ માન્યું હોય જ માગે, એ તો સીધી વાત છે. જેમાં જેને સુખ માન્યું છે એ માગશે, બીજું શું માગશે? જૈન દર્શનમાં આત્મામાં સુખ છે એ વાત છે. પહેલી વાત શું છે કે એ જીવ ભ્રમણામાં પડીશ નહીં, ભ્રમામાં. તારું સુખ અંતરમાં છે, આત્માનું સુખ આત્મામાં છે, અને તારું સુખ ક્યાંય તારથી તારાથી બહાર નથી. આ પહેલી વાત છે, શ્રીમદજીના વચનો છે કે નહીં? સંસાર દુઃખના નિરૂપણમાં છેલ્લે છેલ્લે સિદ્ધપદ ની શું કરવા વાત કરે છે? સંકેત છે એની અંદર કે આ પદ નું લક્ષ્ય કરવાનું છે, પહેલેથી ધ્યેય આ બાંધવાનું છે, પાયો નાખજે આ પદ માટે. બીજા પદ માટે પાયો નાખીશ તો એ પાયો કામ કરવાનો નથી, ચણતર બધું નું કામ જશે એમ છે. બધે એ જ વાત છે, સમજે તો બધે એ જ વાત છે. શું જગ્યાએ જગ્યાએ એ વાત આવે છે. શું કહે છે કે શરીર જ રહ્યું નથી, સુધાર રોગના કારણો રૂપ જે શરીર છે એ શરીરની જ ઉત્પત્તિ નથી, અશરીરી પણ સિદ્ધ પરમાત્મા સિદ્ધાલયમાં બિરાજે છે. તો પછી એને ક્ષુધાને રોગ ક્યાંથી થાય? શરીરની અનિષ્ટ અવસ્થાના હેતુરૂપ આતાપાદિક હતા, ઠંડી ગરમી. આતાપ એટલે ઠંડી ગરમી આદિકમાં. પણ શરીર વિના તે કોને કારણરૂપ થાય? જ્યાં શરીર નથી ત્યાં ઠંડી ગરમી કોને લાગવાનો પ્રશ્ન છે? બાહ્ય અનિષ્ટ નિમિત્તો બનતા હતા, પણ હવે તેને અનિષ્ટ કોઈ જ રહ્યું નથી. એ પ્રમાણે દુઃખના કારણોનો અભાવ થયો. મૂળ વાત સુખી કરવાની છે, જીવને સુખી કરવા માટે આ બધી વાત ચાલે છે. વળી સાતાના ઉદયથી કિંચિત દુઃખ મટાડવાના કારણરૂપ જે ઔષધ અને ભોજનાદિક હતા તેનું પણ કાંઈ પ્રયોજન રહ્યું નથી, કેમ કે શરીર નથી, પછી એને કાંઈ મટાડવાનું કારણ રહેતું નથી કે ભૂખ મટાડવી છે. તથા કોઈ ઈષ્ટ કાર્ય પરાધીન ન રહેવાથી બાહ્ય મિત્રાદિકને ઈષ્ટ માનવાનું પ્રયોજન રહ્યું નથી, અને કોઈ કામ કરવાનું નથી કે ભાઈ આપણે આની સાથે સંબંધ હશે તો કામ આપણું થઈ જશે. એ વાત, આપણે એની સાથે મિત્રતા સારા સંબંધો હશે તો આપણું કામ થઈ જશે, એવું કોઈ કામ બાકી રહ્યું નથી. સર્વ મનોરથ સિદ્ધ છે, સિદ્ધ પદમાં સર્વ મનોરથ સિદ્ધ છે, કાંઈ બાકી નથી. કારણ કે એ વડે દુઃખ મટાડવા અથવા ઈષ્ટ પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો, પણ હવે અહીં સંપૂર્ણ દુઃખ નષ્ટ થતા સંપૂર્ણ ઈષ્ટ કાયમો. શું એ દુઃખ મટાડવા ઈચ્છતો હતો એવું હવે કાંઈ રહેતો, એ વડે દુઃખ મટાડવા અથવા ઈષ્ટ પ્રાપ્ત કરવા ઈચ્છતો હતો, પણ હવે અહીં સંપૂર્ણ દુઃખ નષ્ટ થતા સંપૂર્ણ ઈષ્ટ કાયમો, સંપૂર્ણ સુખી થયો. આ પૂરેપૂરું સુખ મળવાની વાત છે, અધૂરા સુખની પણ અહીંયા વાત નથી. આયુષ્ય કર્મના નિમિત્તથી મરણ અને જીવન થતા હતા. આજે બારમા જીવન મરણ છે, આયુષ્યનો સંયોગ અને આયુષ્યનો વિયોગ. આયુષ્ય નામનું કર્મ છે, એ પૂરું થાય ત્યારે કોઈ પણ અવસ્થામાં એ શરીર છૂટીને આત્મા બીજે ક્ષેત્રે ચાલ્યો જાય છે. તો એ આયુષ્ય કર્મના નિમિત્તથી મરણ અને જીવન થતા હતા. હવે મરણ વડે તો દુઃખ માનતો હતો, પણ અહીં જ્યાં અવિનાશી પદ પ્રાપ્ત કરી લીધું તેથી દુઃખનું પણ કોઈ કારણ રહ્યું નહીં. જન્મ મરણ ખલાસ થઈ ગયા મોક્ષ પદમાં, પછી જન્મ મરણના પણ કોઈ દુઃખ નથી થતા. દ્રવ્ય પ્રાણને ધારીને કેટલોક કાળ જીવવા મરવાથી સુખ માનતો હતો, હજી જીવવું તો સારું, કોઈ વખત કોઈ આઘાત કરવો હોય તો મરવું તો સારું, આવી રીતે એને વિકલ્પ થાય. તેમાં પણ નરક પર્યાયમાં દુઃખની વિશેષતા હોવાથી ત્યાં જીવવા ઈચ્છતો નહોતો, ત્યાં તો એમ છે કે આયુષ જલ્દી પૂરું થાય તો સારું. નરકમાં પીડા થતી હોય ત્યાં એમ થાય કે હવે જલ્દી મરું તો સારું, અને જ્યાં સાતા હોય તો એમ થાય કોઈ દી ન મરું તો સારું. એ કાંઈ હવે પ્રકાર રહ્યો નથી. પરંતુ હવે આ સિદ્ધ પર્યાયમાં દ્રવ્ય પ્રાણ વિના જ પોતાના ચૈતન્ય પ્રાણ વડે સદાકાળ જીવે છે, પોતાની જીવત્વ શક્તિને લઈને જીવે છે, હવે શરીરને લઈને જીવતો નથી. જો કે આમે ખરેખર તો જીવત્વ શક્તિને લઈને જીવતો રહ્યો છે, અનંત ભાવમાં અનંત વખત અનંત વાર મર્યો. મર્યો એટલે દેહ ત્યાગ કર્યો, મર્યો નથી કાંઈ, દેહ ત્યાગ કર્યો પણ મર્યો હોવાનું માન્યું એને. એ પરિસ્થિતિ હવે રહી નથી, તો એની જીવત્વ શક્તિને લઈને જીવે છે અને જીવતો અનંત કાળ જીવતો રહેવાનો છે. ક્યારે કોઈ જીવ જગતમાં મરતો નથી, આમ છે, ક્યારે કોઈ જીવ જગતમાં મરતો જ નથી. ક્ષેત્રથી ક્ષેત્રાંતર થાય છે, એક જગ્યાએથી બીજા જગ્યાએ સ્થાન પકડી લે છે પોતાના પૂર્વકર્મ પ્રમાણે. બાકી પોતાના ચૈતન્ય પ્રાણ વડે સદાકાળ જીવે છે. અને સિદ્ધ ભગવાનને તો એ શુદ્ધ પરિણમન થઈ ગયું છે, જ્યાં દુઃખનો લવલેશ પણ રહ્યો નથી, એક લેશ માત્ર દુઃખ ત્યાં નથી. શું એ આયુષ્ય કર્મ ની વાત કરીશ. હવે નામ કર્મ વડે પેલા શું લીધું હતું, આઠે કર્મ થી દુઃખ કેવી રીતે થતું હતું, હવે આઠે કર્મ ના અભાવમાં સુખ કેવી રીતે થાય છે, આ વ્યવસ્થિત વાત છે. જે પ્રતિપાદન છે એ એકદમ સિસ્ટમેટિક છે. હા, પેલા ઘાતી કર્મ લીધા, નાનાવરણી દર્શનાવરણી મોહની ને અંતરાય, પછી આવેદની ને એ લીધા. હવે નામ કર્મ વડે પ્રાપ્ત અશુભ ગતિ જાતિ આદિ માં દુઃખ માનતો હતો. શું અશુભ ગતિ થાય, પશુ પક્ષી ની થાય, નારકી ની થાય, શું પછી એમાં હલકી જાતિ થાય, એમાં દુઃખ માનતો હતો. પણ હવે સર્વ નો અભાવ થયો એટલે દુઃખ એને ક્યાંથી થાય, એને કોઈ જાતિ ગતિ રહેતી નથી, પંચમ ગતિ માં આવી ગયા. અને શુભ ગતિ જાતિ આદિ માં કિંચિત દુઃખ દૂર થવાથી સુખ માનતો હતો, ત્યાં વળી કઈક સારી પરિસ્થિતિ થાય તો દુઃખ સુખ માનતો હતો. હવે એ વિના પણ સર્વ દુઃખ નો નાશ થતા સર્વ સુખ નો પ્રકાશ હોવાથી, શું સર્વ દુઃખ નો અભાવ અને સર્વ સુખ નો પ્રકાશ એટલે પ્રગટ થતું હોવાથી તેનું પણ કઈ પ્રયોજન રહ્યું નથી. હવે કઈ કરવાનું બાકી રહેતું નથી. સિદ્ધ ભગવાન કૃત્ય કૃત્ય થઈ ગયા. ગોત્ર કર્મ ના નિમિત્તથી નીચ કુળ પામતા દુઃખ માનતો હતો તથા ઊંચું કુળ પામતા સુખ માનતો હતો, પણ અહીં નીચ કુળ નો અભાવ થવાથી દુઃખનું કારણ રહ્યું નહીં, અને ઊંચ કુળ નું અભિમાન કરવાનું રહ્યું નહીં, કેમ કે અહીંયા કુળ જ નથી એટલે માન કસાય પણ અહીંયા થતો નથી, એ કસાયનું દુઃખ થતું નથી. ઊંચ કુળ વિના પણ ત્રૈલોક્ય પૂજ્ય ઉચ્ચ પદને પામે છે. કેવા પદને પામે છે? ત્રૈલોક્ય પૂજ્ય ઉચ્ચ પદને પામે છે. આ સંસારમાં જીવને મહત્વાકાંક્ષા હોય છે ને, હું આવો બનું તો સારું, હું આવો બનું તો સારું, હું આવો બનું તો સારું. અને એવું જેને જેને જે કલ્પના કરી છે એ બનવા માટે એ સમય ને શક્તિ બરાબર ખર્ચે છે. તારે સમય ને શક્તિ ખર્ચવી હોય તો આ ત્રૈલોક્ય પૂજ્ય પદ છે એની પાછળ ખર્ચ ને, બીજા બધા એનાથી નીચા પદ છે, એમાં કઈ વળે એવું નથી. કેમ, શું કરવા નથી થઈ શકે? એવું બરાબર થઈ શકે એવું છે? શું તકલીફ પડે છે? કઈક તકલીફ પડે છે? પડતી તો હશે, નહીં તો અડધી કલાક મળવું ન થાય. કઈક તકલીફ પડતી હશે. શરૂ તમે કરાવ્યું છે, શરૂ કરાવે પછી ભાગી જાય. શું ઘણા ઘણા ને એવું હોય છે, શરૂ કરાવે ને પછી રવાના, ચાલો આ શરૂ થઈ ગયું ને હવે આપણે રવાના થઈ જાઓ, આપણું કામ પૂરું થઈ ગયું. શું કે છે કે ત્રૈલોક્ય પૂજ્ય ઉચ્ચ પદ ને પામે છે એ પ્રમાણે સિદ્ધો ને સર્વ કર્મ નો નાશ હોવાથી સર્વ દુઃખો નો પણ નાશ થયો છે. એ બધા આત્માઓ આપણા જેવા જ હતા. જે આત્માઓ સિદ્ધ પદ ને પામ્યા એ બધા આત્માઓ આપણા જેવા જ હતા, આપણી જાતના જ છે. હજી પણ જાત તો આપણી જ છે એમની, આપણે એની જાતના જ છીએ. ત્યાંથી સંભાળવાનું છે, કારણ કે દુઃખનું લક્ષણ તો આકુલતા છે. હવે આકુલતા તો ત્યારે જ હોય કે જયારે કઈક ઈચ્છા હોય ત્યારે, પણ એ ઈચ્છાનો અથવા ઈચ્છાના કારણોનો સર્વથા અભાવ થવાથી તેઓ સર્વ દુઃખ રહિત નિરાકુળ અનંત સુખને અનુભવે છે. આવી આવી સરસ જગ્યા છે સિદ્ધાલયમાં. સાદી અનંત કાળ પર્યંત અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત સુખ સહિત કોઈ પણ જાતની ઈચ્છાની આકુલતા વગર સંપૂર્ણ નિરાકુળ અવસ્થામાં ત્યાં રહેવાનું છે. કારણ કે નિરાકુળપણું એ જ સુખનું લક્ષણ છે. જો આગળ શરૂ કર્યું હતું કે આકુલતા એ જ દુઃખનું લક્ષણ છે, અહીંયા સરવાળો છે, ટોટલ માર્યો ને, એટલે અહીંયા નિરાકુળતાને લીધીશું. આકુલતા દુઃખનું લક્ષણ છે, શરૂઆતમાં લીધું હતું આપણે, જરાક ધ્યાન ખેંચ્યું હતું એ વાક્ય આવ્યું તારે. આકુલતાને દુઃખનું લક્ષણ કે છે શું? આકુલતા એ જ દુઃખ છે. છેલ્લે 76 માં પહેલા પેરેગ્રાફ ના છેડે શું? હા, દુઃખનું લક્ષણ આકુલતા છે. હા, 74 પાને પહેલી લીટી છે, એ વિષયને છેડવામાં એ જ વાત કરી છે. દુઃખનું લક્ષણ આકુલતા છે, તો કે સુખનું લક્ષણ નિરાકુલતા છે. અને એ તો પોતે પોતાના પરિણામથી અનુભવથી સમજી શકે એવી વાત છે. આ અનુભવથી સમજવાની વાત છે. સુખ દુઃખની પર્યાય છે તે અનુભવથી સમજવાની વાત છે, માત્ર સાંભળીને સમજવાની વાત નથી. કેમ કે તો અનુભવનો પર્યાય છે. એટલે નિરાકુળતા થતા બધા ત્યાં નિરાકુળપણું એ જ સુખનું લક્ષણ છે. સંસારમાં પણ કોઈ પ્રકારે જેટલા અંશે નિરાકુળ થતા જ બધા સુખ માને છે. હા, ચાલો આ કામ પૂરું થયું એમ કરીને આકુળતા ઘટે છે એટલે સુખ માને છે. તો જ્યાં સર્વથા નિરાકુળ થયા ત્યાં સંપૂર્ણ સુખ કેમ ન માનીએ? થોડીક આકુળતા ઘટે તો સુખી માનવામાં આવે છે, તો સંપૂર્ણ નિરાકુળતા થાય એને સુખી કેમ ન માનીએ? એ પ્રમાણે સમ્યક દર્શન આદિ સાધન વડે સિદ્ધ પદ પામતા સર્વ દુઃખનો અભાવ થાય છે. કયા સાધનથી? સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન, સમ્યક ચારિત્ર પ્રગટ કરે એ સાધન છે, સિદ્ધ પદ છે, સાધ્ય છે. અને એ પહેલેથી સાધ્ય નક્કી કરવાનું છે. જો સાધ્ય પહેલેથી નક્કી ન કરવામાં આવે તો સાધન પણ પ્રગટે નહીં. મંત્ર એટલે મંત્ર છે, તો ખરેખર મંત્ર છે. એ પ્રમાણે સમ્યક દર્શન આદિ સાધન વડે સિદ્ધ પદ પામતા સર્વ દુઃખનો અભાવ થાય છે અને સર્વ સુખ પ્રગટ થાય છે. મૂળ જે પ્રોબ્લેમ સુખ દુઃખનો છે એનું સોલ્યુશન આપ્યું છે અહીંયા. અહીં ઉપદેશ કરીએ છીએ કે હે ભવ્ય એમ કરીને હવે છેલ્લો સારાંશ આપે છે. અહીંયા એમ કહેવા માંગીએ છીએ, એમ કે છે કે હે ભવ્ય, હે ભાઈ, હે જીવ, એમ કે છે તને સંસારના જે દુઃખો બતાવ્યા, બહુ વર્ણન કર્યું ચારે ગતિનો, સંસારમાં તને જે જે દુઃખો બતાવ્યા તેનો અનુભવ તને થાય છે કે નહીં? જો અનુભવ થાય એમ કે છે, અનુભવથી નક્કી કરે એમ કે છે. હું કહું છું ને સાંભળીને નક્કી કર એમ નહીં, ન્યાયથી નક્કી કર નહીં, તને અનુભવ થાય છે કે નહીં એમ કે છે. તે વિચાર વળી તું જે ઉપાયો કરી રહ્યો છે તેનું જુઠ્ઠાપણું દર્શાવ્યું તે તેમ છે કે નહીં એ પણ તારા અનુભવને તપાસ. તથા સિદ્ધ અવસ્થામાં પ્રાપ્ત સિદ્ધ અવસ્થા પ્રાપ્ત થતા સુખ થાય છે કે નહીં તેનો પણ વિચાર કર. આકુલતા ઘટે છે ને સુખ માનસ, સર્વથા આકુલતાનો નાશ થાય તો પૂરું સુખ થાય એનો વિચાર કર. જો ઉપર કયા પ્રમાણે જ તને પ્રતીતિ આવતી હોય તો હવે સંસારથી છૂટી સિદ્ધ અવસ્થા પામવાના. શેના માટે કીધું? સિદ્ધ અવસ્થા પામવા માટે અમે જે ઉપાય કહીએ, સમ્યક દર્શન પામવા માટે ન કીધું, સિદ્ધ અવસ્થા પામવા માટે જે ઉપાય કહીએ છીએ તે કર. તે કરવામાં વિલંબ ન કર. શું કે છે? તે કર અને અત્યારે જ કર એમ કે છે. હા, એ આવી ગયા. શીઘ્રપણે કર, ત્વરાથી કર. એ ઉપાય કરતા તારું કલ્યાણ જ થશે, અવશ્ય અવશ્ય કલ્યાણ થશે. આ તોડરમલજીના જ્ઞાની પુરુષના આશીર્વાદ છે કે તારું કલ્યાણ જ થશે, ત્યાં અકલ્યાણ તારું નહીં થાય એમ કે છે. એ પ્રમાણે શ્રી મોક્ષ માર્ગ પ્રકાશક શાસ્ત્ર વિશે સંસારના દુઃખ અને મોક્ષનું સુખ એનું નિરૂપણ કરનારા ત્રીજો અધિકાર સમાપ્ત થયો. ત્રણ અધિકાર અહીંયા પૂરા થાય છે, ચોથો અધિકાર પછી
લઈશું.